So this is Ali Mouche speaking. Today is March 26th, 2012, and we are currently in Corasa Gir, and we're about to interview Bimji Bai. So Bimji Bai, tamaru naam shuche?
Bimji Bai, Walji Bai, Warasa.
Okay. And tamaru janam kian kia re tayo?
Amaro janam 1985 ma. Bachai chukarat kia chayadi. Ne moti dhanet gam, bajun gam chen, kia. Amuro amaro gam moti dhanet chen. Tatiyara Corasa di chen.
Tamari ketli peti ahi ne chen?
Aya, to tron peti ahi ase. Hon, amaro dikro ne dikram dikra.
તમારી નાનપણની કેટલીક વસ્તુ તમને હજુ સુધી યાદ હોય એવી?
ને ઘણી બધી યાદ છે, કારણ કે પહેલાં અમે ભણતા ત્યારની વાત કરીએ તો શિક્ષણમાં પણ બહુ નહોતું. અમારા મોટી ધનેશ ગામની અંદર ચાર છોકરીનો જ અભ્યાસ હતો પહેલાં શરૂઆતમાં, ને ત્યારે અમે તો ચાર છોકરી જ ભણેલા, ને ત્યાર પછી પાંચ ભણીને પાંચમું ધોરણ થયું, ને પાંચ ભણીને પછી તો ખેતી જ કરી. ને ખેતીમાં પણ ત્યારે શું હતું કે બહુ ઓજારો નહોતા, મહેનતથી કરવાનું હતું, ગાડાથી કરતા હતા. પહેલાં કોર્સ હતા, પછી મશીન આવ્યા, ત્યાર પછી મોટર આવી, ત્યારે પીટે ઓછા થતા, ઉત્પાદન ઓછું થતું હતું, ને જીવન પણ સામાન્ય જીવન જીવતા હતા. સાયકલ પણ લેવાની સ્થિતિ નહોતી, ને મકાન પણ એકદમ સાદા મકાન, નળિયાવાળા મકાનમાં રહેતા હતા. ગાડું બળદ ભેંસ ગાય એ આવું બધું પશુપાલન પણ હારે હારે રાખતા હતા, ને સામાન્ય જીવનથી જીવતા હતા. ને ત્યારે ખેતીમાં પણ બહુ મોટું ઉત્પાદન થતું હતું, પિયત નહોતું, પાણી નહોતા, કૂવા પણ બહુ ઝાઝા નહોતા, ને પિયત કરવાની પદ્ધતિ પણ નહોતી. કોષથી બળદ જોડીને કોષ આપીને પિયત કરતા હતા તો બે ત્રણ ચાર વીઘા મનમન થઈ શકતું હતું. ત્યાર પછી કુવા વધુ થયા, શક્તિ થોડી થોડી આવતી ગઈ, પછી મશીનો આવ્યા, ત્યાર પછી થોડોક વધારે એના કરતાં ખેતી વધુ સારું સ્થળ થયું, ઉત્પાદન વધ્યું. ત્યાર પછી મોટર આવી, ત્યાર પછી પણ ઉત્પાદન ઘણું બધું વધ્યું, ત્યારે પછી પણ સ્થિતિ થોડીક ઊંચી આવી. એમ કરતાં કરતાં થોડુંક આગળ વધ્યા.
તમારા લગ્ન ક્યારે થયા?
અમારા લગ્ન આમ તો મારી ઉંમર 16મી વર્ષે મારા લગ્ન થયા. અમારા બા બીમાર હતા ને ઓફ થઈ ગયા, ત્યારે પછી મારા લગ્ન નાની ઉંમરમાં થયા. ત્યાં પછી મારે બે દીકરા એક દીકરી.
તમે કેટલો અભ્યાસ કર્યો?
મારે પાંચ છોકરી.
તમે ખેતી કેવી રીતે શીખ્યા?
ખેતી તો અમારે આમ તો અમારા બાપુજી બીમાર હતા, બા ઓફ થઈ ગયા, હાથી રાખતા હતા એક કામે, તો એની હારે કામ કરતા કરતા અને ખેતી શીખ્યા. ભણવાનો અભ્યાસ બંધ થયો, પછીથી ખેતી કરવાનો હાથી આગતા શીખ્યા. કોની કઈ પદ્ધતિ છેલ્લે છેલ્લે ક્યારેક ક્યારેક હાંકતા હતા, પણ બે હાંકેલા નહીં કોસ. ત્યારે મશીન આવ્યા, ત્યારે પછીથી હાથી ને બરદ ગાડું, પછી છાશ નાખતા, વાવણી કરતા, દરેક કામ છે એ એકદમ સરસ રીતે ધીરે ધીરે કરતાં કરતાં આવડી ગયું. ને ખેતી કામ છે કે બહુ અઘરું પણ નથી.
તમે ખેતી કેટલા વર્ષથી કરો છો?
અમે ખેતી આમ તો 30-30 વર્ષ કરી, ને હમણાં તો ખેતી નથી કરતા, હવે તો ભાગ્યા દઈએ છીએ ને એવું કરીએ છીએ. પહેલાં ખેતી 30 વર્ષ લગી સતત એક ધારી સરસ રીતે સારી રીતે મહેનત બહુ મહેનત કરીને પણ કરી.
તમે ખેતી કરતા ત્યારે કેવો પાક થતો?
ત્યારે પાક તો પહેલાં શરૂઆતમાં બાજરાનો વાવતર હતા, બાજરી વાવતા હતા પહેલાં, ત્યાર પછી મગફળી વાવતા હતા, પછી ચોમાસા અડધી બાજરી ને અડધી મગફળી. એમ કરતાં કરતાં પછી 100% ચોમાસામાં મગફળી વાવી, ત્યાર પછી શિયાળામાં થોડોક બાજરો, થોડોક ઘઉં, થોડાક બીજા પાક, લસણ, ડુંગળી એવા થોડા થોડા વાવતા વાવતા એમ કરતાં કરતાં પહેલાં પાક હતા. અત્યારે ધાણા છે, જીરું છે, એવા પાક અટણે ડુંગળી છે, ઘઉં છે. વધારે વાવતર ઘઉં અને ધાણાનું વાવતર અત્યારે થાય છે આપણા વિસ્તારમાં.
તમે ખેતી શરૂ કરી ત્યારે કેવા ઓજારનો ઉપયોગ કરતા?
ત્યારે તો શરૂઆતમાં તો કોદારી, પાવડો, ખપારી આવા ઓજારો હતા, અને હાથીના ઓજારો પણ લાકડાના હાથી હતા, એના દાંતા છે પણ એ પણ લાકડાના હતા. ત્યાર પછી લોઢાના હાથી આવ્યા, એના સાધનો બધા લોઢાના આવ્યા, પછી ઓરણી પણ લાકડાની હતી શરૂઆતમાં વાવવાની, ત્યાર પછી ઓરણી પણ લોઢાની આવી, કે પછી ઓટોમેટિક ઓરણી આવી, અત્યારે તો ઓટોમેટિક ટ્રેક્ટરથી પણ વાવણી થાય છે, બધું બધા સાધનો ટ્રેક્ટરના પણ આધુનિક આવી ગયા, રોટેવટર છે, દાંતી છે, પાવડા છે, દરેક કામ અત્યારે તો ખેતીથી થાય છે, ને ત્યારે તો સામાન્ય સ્થિતિ હતી, ને સામાન્ય ઓજારો ખપાડી કોદારી પાવડાથી બધું કામ કરતા હતા પહેલાં.
આપણે તમે અત્યારે કેવો પાક ઉગાડો છો?
અત્યારે ઘઉં છે, ધાણા છે, એરડા છે, ડુંગળી છે, એવા પાકના વાવેતર અહીંયા કરીએ.
તમારી ખેતી કરવાની રીત ત્યારે કેવી હતી?
પહેલાં તો એકદમ સાદી રીતે હતા, ડુંગળી વાવતા હતા ને તો એને સોંપીને વાવતા હતા, આમ ખેંચીને વાવતા હતા, પછી હાથ વાવેતર કરતા હતા તો હાથ ઓવણીથી કરતા હતા, એવી રીતે વાવેતર કરતા હતા, ને એ તે બહુ જૂની રીત હતી, જૂની પદ્ધતિ, એમાં બહુ વાર લાગે ને ટાઈમ પણ વધુ જોઈએ. અત્યારે તો બધું હાથીમાં ઓટોમેટિક વાવણી આવી ગઈ છે, પછી ટ્રેક્ટરમાં પણ ઓટોમેટિક વાવણી આવી ગઈ છે, ડુંગળી પણ ટ્રેક્ટરથી વાવેતર થઈ શકે છે.
તમે કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો?
હા, અમે આગેખાન સંસ્થા છે. મને આમ જોઈએ તો સામાજિક બાબતનો બહુ શોખ, પછી ધાર્મિક બાબતની પણ નવી નવી પ્રવૃત્તિમાં પણ શોખ, તો આગેખાન સંસ્થા છે. પછી શિક્ષણ સંસ્થા હોય, સંકુલો હોય, તો એમાં જોવા જવું, જાણવું, નવું જાણવાનો શોખ ખરો.
તમે કયા ધર્મ સાથે સંકળાયેલા છો?
આમ તો હું વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયેલો છું, પણ સાથે સાથે સ્વાધ્યાય પ્રવૃત્તિની અંદર પણ જોડાયેલો છું.
તમને કોઈ શોખ ખરા?
એટલે હા, નવું જાણવાનો શોખ ખરો, નવું શીખવાનો શોખ ખરો. હું એક ફેરી જોઈ લઉં એટલે મને આવડી જાય. તો પહેલાંના વખતમાં શીકલા છે, જોતર છે, રાજ છે, વાણ છે, નાળા બનાવવાનું, તો એક વખત જોઈ લઉં એટલે મને બધું આવડી જતું, ને હું કરતો પણ ખરો. એ
તમે મેઘલ નદી વિશે શું વિચારો છો?
મેઘલ નદી વિશે તો અત્યારે તો એની અંદર તો ઓમ કામ કરીએ તો અમારી દ્રષ્ટિએ જોઈએ તો કામ આમ ઘણું બધું થયું છે, પણ હજી 60% કામ ઘણું બધું બાકી છે. આપણે સંસ્થાને આરે જોડાયેલા છે તો એમાં કામ ઘણું બધું થયું, પણ પહેલાં કરતાં જોઈએ તો બહુ થયું છે, પણ અત્યારે જો જોઈએ તો હજી 40% કામ થયું છે, ને 60% કામ બાકી છે. એમાં આજે ચેકડેમો છે, ઘણા બધા અંતરો એ ચેકડેમ બાકી છે, પછી એની અંદર જે ચેકડેમો છે ત્યાં હજી બોરીબંધ થાય છે, પાણી રોકાય છે, એ તો ઘણું બધું થતું ગયેલું છે.
તમે નાના હતા ત્યારે મેઘલ નદી કેવી હતી?
નાના હતા ત્યારે એ નદી છે તો તે દિવસે 12 માસી નદી હતી, તો વસેનો ગાળો એવો ગયો છે તો એમાં હાવ સૂકી ભર થઈ ગઈ હતી, ને લોકોની જાગૃતિ પણ નહોતી, શેકડેમો નહોતા, સરકારની કોઈ પ્રવૃત્તિ નહોતી, સરકાર પણ પાણી માટે કોઈ પ્રોસેસ નહોતી, ને સંસ્થાઓ કોઈ નહોતી, ને લોકોમાં જાગૃતિ પણ નહોતી. તે દિવસે વસે તો હાવ સુકાઈ ગઈ હતી નદી, ને ત્યાર પછી સંસ્થા છે, લોકો છે, સરકારના પ્રયત્ન, લોકોના પ્રયત્ન, ત્યાર પછીથી અત્યારે નદીમાં છે. તો અમારે મેઘલ નદી છે તો અત્યારે આગળના ગામડા છે અમારે મોટી ધનેજ પછીના, હજી અત્યારે પણ એ નદીમાં પાણી વહેતું છે, ચાલું છે, ને જ્યાં જ્યાં બોરીબંધ થયા છે ત્યાં તો હજી ગુના ભર્યા છે, મોટું પાણી ભરાવાનું છે.
તમારા માટે પાણી કેટલું મહત્વનું છે?
આમ તો આજે શાસ્ત્રકારોની દ્રષ્ટિએ કે મોટા લોકોની દ્રષ્ટિએ જોઈએ તો પાણી છે એ જીવન છે. પશુ પક્ષી કે કોઈ પણ જીવ સૃષ્ટિ છે એ પાણી વગર શક્ય નથી. તો પાણી પછી પાણીથી બધો વિકાસ છે તો એ પાણીથી છે, એ સામાજિક વિકાસ પણ પાણીથી જ છે, આર્થિક વિકાસ પણ પાણીથી જ છે, ને માણસનું જીવન પણ પાણીને લઈને જ છે. તો આજે દરેક વાત છે તો ને આજે પાણી છે એ ભગવાનની દેન છે, આ હજી કોઈની કૃપાથી કે કોઈની આધારિત નથી. ભગવાન વરસાદ વરસાવે ને એ પાણી છે એ આપણને વરસાદ રૂપે એને વરસાદનું પાણી, ઓરિજિનલ પાણી, એ અમૃત જેવું પાણી આપણને મળતું રહેલું છે.
મેઘલ નદી સુકાઈ ગઈ ત્યારે શું થયું હતું?
ત્યારે સુકાઈ ગઈ ત્યાર પછીથી સંસ્થા અહીંયા આવી, એકેઆરએફપી સંસ્થા આવી, ને લોકોને ગામડામાં મળ્યા. પહેલાં વખત અમને મળ્યા તો ત્યારે અમને પણ એમાં સમજાતું નહોતું, આ લોકો તો એનો કંઈ ને કંઈ સ્વાર્થ છે, અથવા સરકાર એને મોકલતા છે, અથવા એને કંઈક મળતું છે એટલે આવ્યા. પણ ધીરે ધીરે કરતાં કરતાં આ લોકો અમારી હારે સંબંધ બાંધ્યા, ને અમને પણ એમાં ઇન્ટરેસ્ટ હતો, સારું કરવાની ભાવના હતી. ને પછી એવું લાગવા માંડ્યું કે આ તો આપણા માટે છે, આજે ફાયદો છે, લાભ થાય છે, પાણી રોકાય છે, તો એ તો આપણા માટે છે. તો અમે પણ એમાં જોડાણ કામ કરવા માંડ્યા. એટલું જ નહીં પણ આજુબાજુના લોકોને પણ સાથે રાખીને જોડ્યા, સાથે કામ કરવા લગાડ્યા. પછી તો એમાં આવો પછી વાંધો તો ત્યાર પછી તો એ બધા ઘણા બધા એમાં સાથે સાથે કાર્યક્રમો કર્યા, ને લોકોને પણ જાગૃત કરવા માટે અમે ગામડામાં બીજે એક ગામથી બીજે ગામ ગયા, સ્કૂટર રેલીમાં ગયા. સ્કૂટર રેલીમાં ત્યાં નીકળ્યા પછી દરેક ગામના લોકોને મળ્યા, ગામના લોકોને બોલાવ્યા, મીટિંગ રાખી ને આખી એક પાણીની વાતો કરી, પાણી વિશે સમજાયું. ને ત્યાર પછી તો આમ તો 2002માં સંસ્થાએ અહીંયા પ્રવૃત્તિને હારી અમે જોડાણા પછી અમારે એક સ્ટોર કરી. પહેલી સ્ટોર આપણે તરુણ ભારત સંઘ રાજસ્થાનની અંદર અરવલ્લી વિસ્તારમાં ત્યાંના રાજેન્દ્ર રાણા કરીને છે દરબાર છે, તો ડુંગરાળ પ્રદેશની અંદર 2-3 નદીને બારમાસી કરી ને એ જોયું, ને માથે રેતી સિમેન્ટ ઉપાડીને છે ડુંગર ઉપર આ લોકોએ શેકડમો બનાવ્યા. ને ત્યારેથી અમને એવું લાગ્યું કે હરું આ તો આપણે તો નદીઓ છે ને આ લોકોએ છે ડુંગર ઉપર એવડું મોટું કામ કર્યું હોય તો આપણે તો એટલું બધું અઘરું નથી ને સામાન્ય છે. તો ત્યાંથી આવીને અમે 3-4 દિવસની અંદર જ એક મોટું સંમેલન બોલાવ્યું, ને આજુબાજુના 35 ગામના લોકોને બોલાવ્યા, ને એક મોટું સંમેલન કરીને લોકોને આ બધી વાતો કરી, ને વાતો કરી પછી બધાને એમ લાગ્યું કે આ તો આપણે કરવું જોઈએ. ને ત્યાર પછીથી એક આગેખાન સંસ્થાએ 10 વર્ષનો એક પ્રોજેક્ટ તૈયાર કરીને એક સપનું નક્કી કર્યું કે આપણે મેઘલ છે એ 12 માસે કરવી છે, તો પણ તમે બધા સાથે રહ્યો, તમે સાથ આપો તો કરી. ત્યાર પછીથી ધીરે ધીરે એક એક પ્રવૃત્તિ કરતાં કરતાં પછી લોકડાયરા કર્યા. લોકડાયરાની અંદર પાણીને અનુસંધાને જ બધી વાતો કરી, કલાકારોને બોલાવીને. ને ત્યાર પછી નાટકો પણ કર્યા, નાટકો છે, ભવાઈ છે, પણ એ પણ બધી પાણીને અનુસંધાને, પાણીનો બચાવ માટેને જ પોતાની રીતે બધાને લોકોમાં જાગૃતિ કરી. દરેક ગામની અંદર મળ્યા, દરેક ગામની અંદર આવું કામ કરતાં કરતાં અત્યારે ઘણું બધું થતું રહેલું છે, ઘણું બધું થયું છે ને દેખાય પણ છે.
મેઘલ નદી સુકાઈ ગઈ ત્યારે તમારા જીવન પર કેવી અસર પડી હતી?
ત્યારે તો અમને મેઘલ સુકાઈ ગઈ ને ત્યારે તો વર્ષે બહુ જ્ઞાન પણ નહોતું, બહુ ખબર પણ નહોતી, પણ છતાંય અંદર એવો વસરતો થતો હતો કે ભાઈ આપણો ખેતી પ્રધાન દેશ છે, તો ખેતી પ્રધાન દેશની અંદર ખેતી ગમે એટલી હોય તો મુખ્ય તો પાણી છે, પાણી નથી તો કંઈ નથી. ખેતીની અંદર જે કંઈ ઉત્પાદન થાય તો પાણીને આધારિત છે, તો પાણી નહીં હોય તો કંઈ થવાનું નથી. ને લોકો પણ પાણી વગર કરે પણ શું, ખેડૂતને તો બીજો બિઝનેસ પણ નહોતો. ને અમારો વિસ્તાર તો અહીંયા ઉદ્યોગ કે કોઈ બીજા ઉત્પાદન કે ખેતી સિવાયનું કંઈ છે જ નહીં. અમારો તાલુકો તો પછાત તાલુકો ગણાય, માળિયા તાલુકો છે એ બહુ વિકસિત કે આર્થિક સમૃદ્ધ નહોતો. તો અમારે આ લોકોની હારે જોડાણા પછી અમને એકદમ વરસતો થયો, ને એમ દમ થયું કે ભાઈ આ પાણી છે એ કોઈ પણ ભોગે પાણી બચવું જોઈએ, રહેવું જોઈએ, તો જ આપણો વિકાસ છે.
અને તમારા ગામડાને કુટુંબ પર આ મેઘલ નદી સુકાઈ ગઈ તો ત્યારે કેવી અસર પડી તમારા ગામડાને કુટુંબ ઉપર?
હા, ત્યારે પણ ત્યારે અસર હતી, પણ અત્યારે જે સુકાઈને અસર થાય એવી અસર નહોતી, કારણ કે ત્યારે બહુ જાગૃતિ નહોતી. એટલે કંઈ ઊંધાચૂંધું થાય તો બહુ અસર નહીં, થોડીક અસર થાય કે ભાઈ પાણી નથી, તો બેરા બહેનો એમ કહે કે ભાઈ આપણે માલ ઢોર પાવાનું શું કરવું, કપડાં ધોવા ક્યાં જવા, પીવાનો પ્રશ્ન એ તો છે, પણ આવી નાની નાની બાબતમાં અસર હતી. તો ખેડૂતને અંદર એમ થતું હતું કે ભાઈ પાણી છે તો આપણે માલ ઢોરનો સારો પૂરો કરીએ, થોડુંક ઉત્પાદન લઈએ, તો આવી પરિસ્થિતિ પણ ગંભીર થતી જતી હતી, ને બધાનું જીવન ધોરણ છે એકદમ નિસુ જતું હતું, કારણ કે પાણી વગર તો ખેડૂતનો કંઈ આધાર જ નથી ને.
અને નદી સુકાઈ ગઈ ત્યારે તમે ખેતી માટે પાણીની વ્યવસ્થા ક્યાંથી કરતા?
કંઈ હતું જ નહીં, કે નદી સુકાઈ જાય ને ત્યારે કૂવામાં પણ કંઈ ન રહેતું, ને કૂવાના તળ છે ને એકદમ નીચે હતા, ને ત્યારે એ કૂવામાં તો માલ ઢોરના ચારા પૂરા પૂરતું પાણી પણ અમુક કૂવામાં રહેતું હતું, બાકી અમુક કૂવામાં તો એ પણ પાણી પીવાના પાણી પણ નહોતા રહ્યા, એટલું બધું નીચો વહી ગયા.
તમે પદયાત્રા, શેરી નાટક, લોકડાયરાની ખબર ક્યારથી પડી?
આ જે સંસ્થા આવી ને તો સંસ્થાએ આવી વાતો કરીને ત્યારે પછી અમે દર મહિને બે મહિને મિટિંગ બોલાવીએ, તો મિટિંગની અંદર ચર્ચા કરીએ કે ભાઈ આવી હવે આ લોકોમાં લઈ જવું, કામ લઈ જવું હોય અથવા લોકોમાં જાગૃતિ કરવી તો શું કરવું, ત્યારે મિટિંગની અંદર આયોજન કરીએ. તો કે ભાઈ આપણે કૂટર રેલી કરીએ, અથવા પહેલી શરૂઆતમાં એમ કરીએ કે પગયાત્રા કાઢી હતી, એક અજાબનો વિસ્તાર છે ત્યાંથી મેઘલ નીકળી ત્યાંથી, ને એક બીજો અમારે બાબરા સાઈડ છે, બે પગયાત્રા અહીં ખોરસા મળીને અહીં થઈને આપણે નદી જે સમુદ્ર ન મળે ત્યાં લગીને પગયાત્રા 3 દિવસની કરી હતી, ને લોકો સાથે જોડાણા, પછી પાણીને અનુસંધાને આવી પાણીના બચાવની વાતો કરી, ને આવું બધું ઘણું બધું કર્યું, ને ત્યાર પછી ઘણું બધું લોકોનું સંગઠન સપોર્ટ મળતા મળતા થતું.
તમે આ બધી પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો?
હે,
આ બધી પ્રવૃત્તિમાં તમે ભાગ લીધો હતો?
હા, એમાં બધે અમે સાથે જ હતા. હા, પગયાત્રામાં સાથે હતા, પછી કૂટર રેલીમાં હતા, પછી આ જે લોક ડાયરા હતા એમાં હતા, પછી આ જે આપણે નાટક હતા નાટકમાં પણ હતા, પછી ભવાઈ હતી તો ભવાઈમાં પણ અમે સાથે, આ લોકોની દરેક ગામડાની અંદર 5-5 ગામ વચ્ચે એક ભવાઈનો પ્રોગ્રામ રાખ્યો હતો, ત્યાં પણ અમે સંસ્થાની સાથે જ અમે જતા હતા.
આ પ્રવૃત્તિની અસર તમારા જીવન પર શું પડી?
હા, આ જે પ્રવૃત્તિ હતી તો અમારે એક સારું કામનો આનંદ મળ્યો, કે માણસ છે દરેકને આનંદ તો જુદા જુદા હોય જ, પણ મારા જીવનની અંદર વિશેષ આનંદ છે કે મને આવી પ્રવૃત્તિ સારું કરવાની એક ભાવના હતી ને સારું કામ મળી ગયું, ને સારું કામ કર્યો એનો વિશેષ આનંદ હોય છે. દરેકના જીવનની અંદર સારું કરીએ એનો આનંદ હોય, ખરાબ થયું હોય ને તો એને તો અંદરથી હુતા પછી પણ ડંખે અંદરથી કે ભાઈ સારો આજ મારાથી આ ખોટું થયું છે, ખરાબ થયું છે.
તમે રોજ પાણી બચાવવા માટે શું કરો છો?
રોજનું તો કઈ ક્યારેય રોજના માટે આ એક ધંધો નથી કે રોજના નથી, પણ સમયે સમયે એવો પ્રસંગ મળે ત્યારે, કોઈ પ્રસંગ પાક મળ્યા, બધા લોકો મળ્યા હોય ત્યારે, અથવા થાયને આવી એક પ્રોસેસ હોય ને કે કોઈ કાર્યક્રમ આવતો હોય કે કોઈ કામ કરવાનું હોય ત્યારે વ્યક્તિગત રીતે સામૂહિક રીતે જરૂર પડે ત્યારે ગમે ત્યારે મળીએ છીએ બધા.
તમારા દાદા ખેતી માટે પાણીનો ઉપયોગ કેવી રીતે કરતા હતા?
અમારા દાદા તો ખેતી ઉપર કોષથી કરતા હતા, ને ત્યારે ખેતીની અંદર તો બહુ પાણીની વ્યવસાય નહોતો, તો 2-3 વીઘા પીત માંડ કોષથી થઈ જાય હતું.
અને તમે અત્યારે પાણીનો ઉપયોગ કેવી રીતે કરો?
અત્યારે મોટરથી કરીએ છીએ અમે, ને બધી ખેતીની અંદર પિયત થઈ શકે છે.
તમે જળ બચાવ પદ્ધતિ વિશે શું જાણો છો?
એટલે જળ બચાવ માટે આમ તો જોઈએ તો એક એક વાત છે ને એ બહુ વિસ્તારથી કહીએ તો એનો સમય ને એનો પાર પણ નથી, પણ અમુક વસ્તુ છે કે ભાઈ આ જે આપણે મહેતા તો એક વખત મોટી ઉંમરના 95 વર્ષની ઉંમરે દીપક મહેતા કરીને એક પગયાત્રાની અંદર અમારી સાથે હતા, ને ત્યારે અમે મળ્યા હતા, તો ત્યારે બાપાને પૂછ્યું કે બાપા પેલો પાણીનો બચાવ છે એ આપણે ક્યાંથી શરૂઆત કરી શકાય? તો દીપક મહેતાએ એમ કીધું હતું કે ભાઈ પેલો પાણીનો બચાવ એટલે કે આપણે ઘેરે મહેમાન આવ્યા અને કોઈ આવ્યા હોય ને તો આખા ગ્લાસ ભરીને નહીં આપવાના, અને અડધા પોણા ગ્લાસ ભરીને આપવાના. તો આપણને એમ લાગે કે ભાઈ પાણી પાવામાં પણ લોભ, તો બાપાનું કહેવાનું એમ થયું કે લોભ નહીં પણ કરકસર, કરકસર છે એ બીજો ભાવ, બીજો ભાઈ છે. એટલે કે પાણી છે એ શરૂઆત છે એ પાણીના બચાવ તો ત્યાંથી થાય, આપણે આખું ભરીને દઈએ ને એનો અડધો પીવાનો હોય તો અડધો ફેંકી દઈએ તો પાણીનો બગાડ થાય. પછી ત્યાર પછી તો પાણીના ગ્લાસથી માંડીને વાત કરી તો પાણીનો જે ઠામ વાસણ વિસરીએ તો એ કે એ પાણી છે ખાડામાં ઉતારી દઈએ શોષખાડાના રૂપમાં, પછી હાથ પગ ધોઈએ તો ડોલું ડોલું નઠલવી, નાવામાં પાણી પણ માપે વાપરીએ. આ એક ઝીણી ઝીણી વાતો કરતાં કરતાં એ કે પાણીનો બગાડ, પાણીના નળ ચાલુ ન રાખીએ, પછી ધીમી ધારે નળ રાખીએ. એક એક વાત કરતાં 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 છે તેને ટપક લગીની વાત કરી કે સ્પ્રિંકલર લગીની વાત કરી, ને કે ભાઈ આમ કરતાં કરતાં તો કે ભાઈ પાણીનો કરોડો ગેલન પાણી બચે, 70-80% પાણી બચે આપણી સ્પ્રિંકલરથી અને ફુવારાથી, ને ખેતી છે ને દેશ છે એ સમૃદ્ધિ, અને જે પાણી પાણી છે પાણીથી જ સમૃદ્ધિ છે. આમ દીપક બાપાએ વાત કરીને ઘણી બધી હજારો ગણાની વાત કરી, ને આપણે કુશાર શાહ કરીને છે ને તમે વાત કરતા હતા, તો કુશાર શાહ તો એમ વાત કરતા હતા કે હવે અત્યારે વિજ્ઞાનનો કાળ છે, કોમ્પ્યુટરનો કાળ છે, અને દેશની સુધી વિશ્વની હરીફાઈમાં ઉભવાનું હોય તો અત્યારે તમે આ ધ્યાન અમે એને બતાવવા માટે ઝીણી ઝીણી પદ્ધતિ બતાવી તો કે જે કરવાનું છે એ કંઈ નથી કર્યું. ને એની એમ કરીને વાત કરીને કીધું હતું કે અત્યારના યુગની અંદર હરીફાઈમાં રહેવાનું હોય તો એ કે પિંકલર અને ફુવારાથી જ તમે ટકી શકશો અને માલની ક્વોલિટી બનાવશો. ને અત્યારે ક્વોલિટી એ છે તો જ એની વેલ્યુ છે, કિંમત છે. ઉત્પાદન તો ઢગલા બંધ હવે થાય છે એ કે, પણ હવે અત્યારે જરૂર છે ક્વોલિટી બનાવવાની. આમ કરીને વાત કરીને પાણીના ઘણી બધી
તમે જળ બચાવ સમિતિ પાસે શું આશા રાખો છો?
જળ બચાવ સમિતિ પાસે તો આવું આ જે પ્રોજેક્ટ છે એ પાણીનો પ્રોજેક્ટ કાયમીને માટે ચાલુ રહે, વિકસિત રહે, વિકાસ થાય ને સમાજને પણ એનો મોટા મોટો લાભ લે, ફાયદો થાય આવી અપેક્ષા સાથે અમે રહી છીએ.
અને જળ બચાવ સમિતિએ જે કાર્ય કરે છે એ કેટલું અસરકારક લાગે છે તમને?
હા, સમાજને અસરકારક તો જોરદાર છે ને ઘણો બધો કરોડો રૂપિયાનો ફાયદો એ થાય છે. અમારે આ હમણાંના છેલ્લા વર્ષોમાં ગયા વર્ષે અને આગે વર્ષે એક સ્ટડી કરી 10 ગામની અંદર, તો આપણે 8-10 કરોડનું ઉત્પાદન, ઉનાળાનું ઉત્પાદન જ્યારે બિલકુલ નહોતું થતું એવા સમયનું ઉત્પાદન અમારે 10 ગામમાંથી કરોડો રૂપિયાના તલ થયા હતા. ઉનાળુ તલ અને અડદ કઠોળના વાવેતર થાય છે ઉનાળુ પાકમાં, તો જબરજસ્ત અસરકારક છે. પણ એક વસ્તુ દુઃખની વાત એ છે કે ખેડૂતને સંગઠનમાં રાખવો, સાથે રાખવો, સામૂહિક કામ કરાવવું ને એ અઘરું છે. એ સતત ને સતત મળતું રહેવું, સતત ને સતત કહેતા રહી ત્યારે થોડુંક થાય છે. આ બધું થોડુંક અઘરું તો છે.
તમારી જિંદગીની કોઈ વાત તમે અમને કહેવા માંગતા હો તો કહી શકો છો? એવી વાત કેવી હોય તો?
એટલે ક્યાં વિષય ઉપર?
કોઈ પણ વિષય ઉપર તમને જે વધારે પસંદ હોય.
બરાબર.
તમે કોઈ એવું કામ કર્યું હોય, કોઈ એવી ભાગ લીધો હોય જે તમને હજુ યાદ હોય, તમને એ વિચારીને એમ આનંદ આવતો હોય, સારું લાગતું હોય એવી વાત?
અત્યારે આમ તો જોઈએ ને તો સમાજમાં જાગૃતિ છે ને એ પહેલી વાત છે દરેક વિષયમાં. એક જ ખાલી ખેતી કે નહીં, શિક્ષણ છે, સામાજિક છે, રાજકીય છે, દરેક વાતમાં જાગૃતિ ને સરળ અને સારી ને સાચી. સાચી વાત ક્યાં પડે એના ઉપર મને વધારે ગમો છે કે દરેક વાતમાં, દરેક બે જણા વ્યક્તિ હોય તો બે ને એમ લાગતું હોય બે સાચા છે, પણ સાચા તો છે જ, પણ સાચું શું છે એ કરીને બતાવું અથવા સાબિત કરી દઈ ત્યારે એને પણ એમ લાગે કે બરાબર છે. પણ છતાંય અત્યારે શું થાય કે વ્યક્તિગત માણસે પોતાના સ્વાર્થને લઈને, પોતાના લોભને લઈને વ્યક્તિગત સ્વાર્થ તરફ ખેંચાતો રહેલો છે વધારે. પણ છતાંય મારું ધ્યેય એવો છે કે કોઈ પણ વાત હોય, કોઈ પણ એને સાચું બતાવીને, સાચું કરીને, સંગઠનમાં રહીને, હિતનો ગણીને, પોતાનું ગણીને, આવી એક ભાવનાથી સારા કામ પ્રત્યે, સારા લોકો તરફ, સારી પ્રવૃત્તિ તરફ, સારા ધાર્મિક ઓલા તરફ જોડવાનો એક મને એક શોખ છે ને મારે જીવનની એક ધ્યેય છે.